આપણા પર અનંત ઉપકાર કરીને આપણને શું સમજાવ્યું? પૂજ્ય ગુરુદેવશ્રી આપણને એ સમજાવ્યું કે આત્માનું ખરેખરું કલ્યાણ તો આત્મા સ્વયં પોતે જ પોતાની જ યોગ્યતાથી પોતાના જ ષટકારકથી કરે છે. અને જ્યારે એવું થાય છે ત્યારે આજુબાજુના જે સંયોગો એટલે કે કર્મમાં જે સ્વયં પોતાની રીતે ક્ષયોક્ષમ ક્ષય આદિની પ્રક્રિયા જે બને છે એના પર નિમિત્ત હોવાનો ફક્ત આરોપ આવે છે. આવી વસ્તુની સ્વતંત્રતાનો જે મૂળભૂત સિદ્ધાંત આપણને પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવ્યો, એ પૂજ્ય ગુરુદેવશ્રીની આપણા ઉપર આ કાળમાં અસીમ કૃપા છે. જો એમણે આપણને આવું ન સમજાવ્યું હોત તો આપણે હજી પણ કોઈ પરદ્રવ્યના ભરોસે, નિમિત્ત આદિના ભરોસે જ બેઠા હોત. ખ્યાલ આવે છે કે નહીં? પહેલા નિમિત્ત અને ઉપાદાન પર અડધું અડધું, કમસે કમ નિમિત્તના આધારે પણ પર પદાર્થ પર કરતા પણ હું આવી જ જતું હતું. પણ પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપાથી હવે આપણે જે પદાર્થ સ્વયં કાર્ય રૂપે પરિણમે છે એને જ કાર્યનો કરતા એમ તરીકે આપણે સ્વીકાર કરીએ છીએ. એનાથી જે વસ્તુ સ્વતંત્રતાનું જે બળ આપણામાં આવવું જોઈએ એ ખરેખરું આપણામાં આવે છે. માટે એમ કહેવાય કે તીર્થંકર તુલ્ય કામ પૂજ્ય ગુરુદેવશ્રીએ આ કાળમાં આપણા માટે કર્યું છે. તો જો એમના જ કહેલા આ જે સિદ્ધાંત નિમિત્ત ઉપાદાન એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે. નિમિત્ત ઉપાદાન કહો કે કારણ કાર્ય રહસ્ય કહો, બંને એક જ વસ્તુ છે. જો આપણે ફરીથી દર વખતે જોઈએ જ છે, નિમિત્ત ઉપાદાન અને કાર્ય. નિમિત્ત ઉપાદાન એમ પ્રકરણનું નામ કહીએ કે કાર્યના અપેક્ષાથી નિમિત્તની અપેક્ષાથી કાર્યને વર્ણન કરીએ તો નિમિત્ત નૈમિત્તિક, અથવા ઉપાદાનની અપેક્ષાથી કાર્યને વર્ણન કરીએ તો ઉપાદાન ઉપાદે. આ સંબંધોની ચર્ચા આપણે કરી રહ્યા છે, બરાબર? આ સંબંધોની ચર્ચા આપણે કેવી રીતના કરી રહ્યા છે કે સ્થૂળથી સૂક્ષ્મને સમજીએ છીએ અને જ્ઞાતથી અજ્ઞાતને સમજીએ છીએ. એટલે સ્થૂળમાં જે દેખાય છે એને સમજીને સૂક્ષ્મ સિદ્ધાંત ઉપર આપણે જઈએ છીએ, અને જે વસ્તુ જ્ઞાત છે એનાથી આપણે અજ્ઞાત સિદ્ધાંતને સમજવાની કોશિશ કરીએ છીએ. તો જો ફરીથી આપણે થોડુંક આગળ લઈએ કે કારણ કાર્ય રહસ્ય એની આપણી ચર્ચા છે ને, તો કાર્ય કોને કહેવાય? કાર્ય કોને કહેવાય? કે કારણાનુવિધાયની કાર્યાણી, કારણને અનુવિધાયી એટલે કારણને અનુસાર જે થાય, કારણને અનુસરીને જે થાય તેને કાર્ય કહે છે. અને કારણ કોને કહે છે? કે કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. કે જેવું જેવું કારણ તેવું તેવું કાર્ય, જેવું કારણ તેવું કાર્ય, બરાબર? તો કોઈ પણ કાર્ય, કાર્ય એટલે શું? કે કાર્ય એટલે કોઈ પણ દ્રવ્યની પર્યાય, હાલત, દશા, અવસ્થા, બરાબર? આપણે એના સમાનાર્થી શબ્દ જોયા હતા. તો કોઈ પણ કાર્ય કોઈ પણ દ્રવ્યમાં જ્યારે થાય છે તો એનું કારણ કોણ છે એમ પૂછતા એમાં બે જવાબ આવે છે. એક તો નિમિત્ત કારણ છે અને એક ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણ કોને કહેવાય? કે જે સ્વયં તો કાર્યરૂપે ન પરિણમે પણ કાર્યની ઉત્પત્તિ થવામાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવે તેને નિમિત્ત કારણ કહે છે. ફરીથી નિમિત્ત કારણની બે કન્ડિશન, કે સ્વયં તો કાર્યરૂપે ન પરિણમે, એટલે એનો મતલબ કે કાર્ય થવામાં નિમિત્તનું કાંઈ કરતાપણું નથી, એવું હોવા છતાં જ્યારે કાર્યરૂપે પરિણમે છે, જ્યારે કોઈ ઉપાદાન અન્ય દ્રવ્ય કાર્યરૂપે પરિણમે છે ત્યારે આ દ્રવ્ય ત્યાં હાજર છે અને એના ઉપર અનુકૂળ હોવાનો આરોપ આપવામાં આવે છે, માટે તેને નિમિત્ત કારણ કહે છે. અને ઉપાદાન કારણ કોને કહે છે? કે જે સ્વયં કાર્યરૂપે પરિણમે એવી વસ્તુને ઉપાદાન કારણ કહે છે. એ ઉપાદાનની ચર્ચા તો આપણે પાછળથી હજી કરશું, આપણે નિમિત્તની ચર્ચા કરી રહ્યા છે. જો આપણે લાસ્ટ ક્લાસમાં નિમિત્તના બે પ્રકાર જોયા હતા, નિમિત્તના પાંચ બિંદુઓ પણ આપણે જોયા હતા, કે નિમિત્તના અપર નામ જોયા હતા, અપર નામ એટલે અન્ય નામ, તો સંયોગરૂપ કારણ, પર પદાર્થ આદિ. નિમિત્તની પરિભાષા જોઈ હતી જે આપણે હમણાં જ જોઈ, જે સ્વયં કાર્યરૂપે ન પરિણમે પણ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ થવાનો આરોપ જેના પર આવે. નિમિત્તની વિશેષતાઓ આપણે જોઈ હતી કે દરેક નિમિત્ત કાર્ય થવામાં ધર્માસ્તી કાય વત જ હોય છે, એટલે કે એનું કાર્ય થવામાં કાંઈ કરતા પણ નથી. અને બીજું કે નિમિત્ત અને ઉપાદાન એ સંબંધ ફક્ત એક સમય પૂરતો જ હોય છે જ્યારે કાર્ય થાય છે ત્યારે. પછી ચોથું, આ નિમિત્તને જાણવાનો ઉદ્દેશ શું છે? ઉદ્દેશ એ છે કે નિમિત્તનું કાર્યમાં જરાય કરતા પણ નથી, પણ માત્ર ત્યાં નિમિત્તની અનિવાર્ય ઉપસ્થિતિ હોય છે. ઉપસ્થિતિ હોય છે એટલે કાર્ય જ્યારે થાય ત્યારે ત્યાં બીજા પદાર્થો હોય છે, પણ એના પર અનુકૂળ હોવાનો આરોપ અપાય છે. બસ એટલું જ સમજવાની પદ્ધતિ એ નિમિત્તને જાણવાનો ઉદ્દેશ. અને પાંચમું, નિમિત્ત કાર્ય થવામાં બિલકુલ અકર્તા છે. કેમ અકર્તા છે? કે પહેલું, જે પદાર્થમાં કાર્ય થાય છે એ પદાર્થ જુદો છે, નિમિત્ત પદાર્થ જુદો છે, એટલે એમાં વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી, માટે કરતા કર્મ સંબંધ નથી. પછી બીજું કે જ્યાં કાર્ય થાય ત્યાં નિમિત્ત માત્ર હાજર હોય છે, એટલે એની ખાલી અનિવાર્ય ઉપસ્થિતિ છે, પણ એનો કોઈ નિયમ નથી કે આ જ વસ્તુ ત્યાં અનિવાર્ય ઉપસ્થિત હોવી જોઈએ, એટલે એને સાધકતમ ન કહી શકાય. ત્રીજું, નિમિત્તનો અનિયત સ્વભાવ છે. કોઈ પણ પદાર્થ હંમેશા માટે નિમિત્ત હોતો નથી, જ્યારે જ્યારે કાર્ય થાય ત્યારે ત્યાં કોઈ અન્ય પદાર્થ મોજૂદ હોય તો એને ફક્ત નિમિત્તનો આરોપ અપાય છે, માટે એક સમય માટેનો જ એને નિમિત્તનો આરોપ અપાય છે. અને ચોથું કે નિમિત્ત અસહાય દ્રવ્ય છે, એટલે કે નિમિત્ત કોઈ પણ કાર્ય કરવામાં અસહાય છે, અસમર્થ છે, માટે એને અકર્તા કહેવામાં આવે છે. બરાબર, આપણે આ નિમિત્તના પાંચ બિંદુઓ જોયા. એના પછી આપણે નિમિત્તના બે પ્રકાર જોયા હતા, કે પહેલું છે ઉદાસીન નિમિત્ત અને બીજું પ્રેરક નિમિત્ત. આ બે પ્રકાર ઉપર આપણે એની પરિભાષાઓ જોઈ હતી અને અમુક ઉદાહરણથી આપણે જસ્ટ શરૂઆત કરી હતી. આપણે આજે પરિભાષા જોઈને એને જરાક આગળ વધારશું. જો ફરીથી આપણે પ્રશ્નોત્તર માળામાં ક્વેશ્ચન 386 ઉપર આવ્યા છે. પ્રેરક નિમિત્ત કોને કહે છે? કે જે ગમન કરવા વાળા છે અને જે ઈચ્છા કરવા વાળા છે. ઈચ્છા અથવા રાગ આદિ, રાગ દ્વેષની ક્રિયા, કે કોઈ પણ કાર્ય થાય ત્યારે આજુબાજુના જે પદાર્થ જે કાં તો ગમન કરે છે કાં તો ઈચ્છા કરે છે, એવા પદાર્થને પ્રેરક નિમિત્ત કહેવામાં આવે છે. અને ઉદાસીન નિમિત્ત કોને કહે છે? કે જ્યારે કાર્ય થાય ત્યારે આજુબાજુના એવા પદાર્થો કે જે ગમન પણ નથી કરતા અને ઈચ્છા પણ નથી કરતા, પણ તો પણ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો એના પર આરોપ આવી શકે, એવા નિમિત્તોને ઉદાસીન નિમિત્ત કહે છે. જો ફરીથી રિમાઇન્ડર, કાર્ય થવામાં દરેક નિમિત્ત પદાર્થ અકર્તા જ છે, માટે કાર્યની ઉત્પત્તિમાં તો દરેક નિમિત્ત ઉદાસીન જ છે. કાર્ય થવામાં તો નિમિત્તનું કંઈ જ કરતા પણ નથી. આવું હોવા છતાં ખાલી નિમિત્તોમાં ભેદ પાડવા માટે બે પ્રકાર બનાવવામાં આવ્યા છે, પહેલું ઉદાસીન અને બીજું પ્રેરક. પહેલું ઉદાસીન એટલે કે જે કાંઈ ઈચ્છા કે ક્રિયા નથી કરતું, અને બીજું પ્રેરક એટલે જે ઈચ્છા અને ક્રિયા કરે છે. બરાબર, આટલી આપણે ચર્ચા થઈ હતી. હવે આપણે આગળ જે પ્રશ્નોત્તર માળા છે એમાંથી આપણે વિશેષ ચર્ચા આપણે આગળ લઈએ છીએ. ચાલો આપણે જો આપણે આગળ પ્રશ્નોત્તર માળામાંથી ચર્ચા લઈએ છીએ. આપણે લાસ્ટ ટાઈમ આની ચર્ચા કરી હતી, ક્વેશ્ચન નંબર 388, કે કુંભારને આ ઉદાહરણ દ્વારા આપણે ઉદાસીન અને પ્રેરક નિમિત્તને સમજવાની કોશિશ કરીએ છીએ. કે જો કુંભાર છે, તે કુંભારને ઓલું દંડ, એનું ચક્ર, બરાબર, પછી કુંભાર પોતે આ બધા તો પ્રેરક નિમિત્ત છે. જયારે ઘડો બનાવવામાં આવે તો એ ઘડો બનાવતી વખતે ઉપાદાન કારણ કોણ? ઉપાદાન કારણ તો માટી પોતે. જયારે માટીમાંથી ઘડો બને છે ત્યારે પ્રેરક નિમિત્ત કોણ છે? તો કુંભાર. કુંભાર કેમ કે પોતે ઈચ્છા કરે છે ઘડો બનાવવા માટે. અને ઉદાસીન નિમિત્ત કોણ છે? તો ફરી કુંભાર, પછી પેલો દંડ, કેમ કે એનાથી ઓલું નીચેનું ચક્ર ફરાવવામાં આવે છે, એ આખું નીચેનું ચક્ર જે ફરે છે. આ બધા ક્રિયાવાન છે. દંડ અને ચક્ર એ ક્રિયાવાન છે, કુંભાર ઈચ્છાવાન છે. આવું હોવાને કારણે એ બેવ તો પ્રેરક નિમિત્ત છે. અને એની સાથે ધર્મદ્રવ્ય છે અથવા નીચેની ભૂમિ છે, એ ભૂમિ બધા સ્થિર છે. અને ન તો એ ક્રિયાવાન છે કે ન ઈચ્છાવાન છે, તો પણ એમના આધારે ઘડો બને છે. માટે એમને ઉદાસીન નિમિત્ત કહેવામાં આવે છે. બરાબર. આ આપણે 388 ક્વેશ્ચન જોયો હતો. હવે આપણે 389 થી આપણે આગળ વધીએ છીએ. જો 389માં આપણને શું કહે છે? ઉદાસીન નિમિત્તો ઉપાદાનમાં કાંઈ કરી શકે નહીં, એ તો બરાબર. પરંતુ પ્રેરક નિમિત્તો તો ઉપાદાનમાં કાંઈ કાર્ય પ્રભાવ અસર કરતા હશે કે નહીં? જો નામ તો એવું છે પ્રેરક નિમિત્ત, કે જાણે પ્રેરણા કરતા હોય, એવા નિમિત્તો કે જે કાર્યમાં પ્રેરણા કરે એને પ્રેરક નિમિત્ત કહેવાય. ખ્યાલ આવે છે ને? જો કોઈ આવી પરિભાષા તમને કહે તો એનાથી બહુ બચવું જોઈએ. ખ્યાલ આવે છે ને? આ સંસારમાં અનેક ભ્રમણાઓ રહેલી છે. તો કોઈ નામ સમજીને આપણને એમ કે પ્રેરક નિમિત્ત એટલે કાર્ય કરવામાં પ્રેરણા કરતા હશે, અને ઉદાસીન નિમિત્ત એવા કે જે કાર્ય કરવામાં પ્રેરણા કરતા નથી, ઉદાસીન છે. તો જો એ આવી ભૂલથી બચજો. ઉદાસીન અને પ્રેરક બેવ નિમિત્ત કાર્યમાં તો ઉદાસીન જ છે, પણ આ તો નિમિત્તોમાં ઈચ્છા અને ક્રિયા છે કે નહીં, કે ઈચ્છા અને ક્રિયા છે એના આધારે નિમિત્તોમાં ભેદ પાડવાની એક પદ્ધતિ છે. તો જો ઉદાસીન નિમિત્ત તો ભલે ઉદાસીન હોય, પણ પ્રેરક નિમિત્ત તો કાર્યમાં કંઈ પ્રભાવ કરતા હશે કે નહીં? તો જો જવાબ, ઉત્તર ના. ઉદાસીન નિમિત્ત હો કે પ્રેરક નિમિત્ત હો, ઉપાદાનમાં કાંઈ જ કરતા નથી. કારણ કે પરને માટે બધા નિમિત્તો ઉદાસીન જ છે. ખ્યાલ આવ્યો? જ્યાં કોઈ પર પદાર્થમાં કાર્ય થાય છે તો એ પર પદાર્થના પોતાના ષટકારકને લીધે એ કાર્ય થાય છે. એ પર પદાર્થમાં અને આ બીજા દ્રવ્યમાં કે જેના પર નિમિત્ત હોવાનો આરોપ આવશે, એ બેમાં તો અત્યંત અભાવ છે, કેમ કે બે જુદા જુદા દ્રવ્ય છે. આવું હોવાને કારણે પર પદાર્થ અને આ નિમિત્ત પદાર્થ એમાં હંમેશા જ અકર્તાપણાનો સંબંધ છે. અકર્તાપણાનો સંબંધ હોવાને કારણે નિમિત્ત હંમેશા ઉદાસીન જ હોય છે. જો આ પૂજ્યપાદ આચાર્યની 35મી ગાથા છે ઇષ્ટોપદેશની, એમાંથી પણ ઉદાહરણ આપે છે. નીચે અર્થ, અજ્ઞાની વિશેષ પ્રકારના જ્ઞાન ભાવને પ્રાપ્ત કરતો નથી, અને વિશેષ જ્ઞાની અજ્ઞાનપણાને પ્રાપ્ત કરતો નથી. ગતિને જેમ ધર્માસ્તિકા નિમિત્ત છે, તેમ અન્ય તો નિમિત્ત માત્ર જ છે. એટલે શું કહે છે? કે જેવી રીતના ગતિ કરવા માટે ધર્મદ્રવ્ય ધર્માસ્તિકાયવત નિમિત્ત છે. ધર્માસ્તિકાયવત એટલે કે પોતે ના તો ઈચ્છા કરે છે કે ના પોતે ગમન આદિ ક્રિયા કરે છે, બસ એ તો જ્યાં છે ત્યાં સ્થિર છે. બસ એવી જ રીતે કોઈ પણ કાર્ય થાય એમાં દરેક નિમિત્તો ધર્માસ્તિકાયવત ઉદાસીન જ છે. આવું જાણીને જે વિશેષ જ્ઞાની છે તે અજ્ઞાનપણાને પ્રાપ્ત થતા નથી, અને જે અજ્ઞાની જીવ છે એ વિશેષના જ્ઞાન વગર અજ્ઞાન ભાવને પ્રાપ્ત થાય છે. જો ભાવાર્થ, તત્વજ્ઞાનની ઉત્પત્તિને અયોગ્ય અભવ્ય આદિ જીવો ધર્માચાર્યાદિકોના હજારો ઉપદેશોથી પણ તત્વજ્ઞાન પ્રાપ્ત કરતા નથી. જે અભવ્ય છે એમને તો ગમે તેટલું સમજાવો હોય તો તત્વજ્ઞાન પ્રાપ્ત કરતા જ નથી. કાર્યની ઉત્પત્તિ કરવાને માટે કોઈ પણ પ્રયત્ન स्वाभाविक गुणनी अपेक्षा कर्या करे छे। सैकड़ों व्यापारों थी एटले के प्रयत्नों थी पण बगलो पोपटनी जेम भणावी शकातो नथी। जो आ बधा बीजा बीजा उदाहरण आप्या कि ज्यारे कार्य उत्पन्न थवू होय अथवा करवू होय त्यारे एने योग्य जेनो स्वाभाविक गुण छे ए होय तो जे जातनु कार्य उत्पन्न थाय छे। बस एवी ज रीते कोई बगलो छे, बगलो एने तमे पोपटनी जेम शीखाड़ी शको नहीं केम के एनामां एवी योग्यता नथी। बस एवी ज रीते निमित्त ने उपादान रूप कार्य करी शकवामां असमर्थ छे केम के एनामां एवी योग्यता नथी। ख्याल आवे छे ने? जो आ रीते आपणे आ निमित्त ने उपादानमां ए आ प्रेरक अने उदासीननो एक उदाहरण आपणे जोयुं। हवे आवा तो अनेक उदाहरण छे, आपणे आ एक उदाहरण जोयुं, एनो नीचेनो जे आगळ विशेषनो भाग छे એ તમે વાંચજો, આપણે આગળ વધીએ છીએ। જો ક્વેશ્ચન 390 જોઈએ હવે। કોઈ વખત પ્રેરક નિમિત્તો જેવા કે શીઘ્ર ગતિ કરતી મોટર, જો શું કહે છે, પેલા સવાલ સમજી લઈએ કે કોઈ ગાડી છે, એ ગાડીમાં એક પેસેન્જર જઈ રહ્યા છે, બરાબર, તો ગાડી છે કે ટ્રેન છે શીઘ્ર ગતિ કરે છે, શીઘ્ર ગતિ કરે છે તો મનુષ્યને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે કે નહીં? ખ્યાલ આવે છે ને? જો આ થોડુંક આપણને સમજવા બેસવું અઘરી વસ્તુ છે તો જ્યાં ધ્યાનથી સાંભળજો। જો ગાડીની અંદર પેસેન્જર જે જાય છે તો કેટલા પરમાણુઓનું ગમન થાય છે વિચાર કરો। એ ગાડીના તો અનંતાનંત પરમાણુઓ, એની સાથે આ શરીરના અનંતાનંત પરમાણુઓ અને ત્યાં રહેલો એક જીવ, આ બધા પદાર્થોનું ગમન એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે, બરાબર। હવે આમાં ઈચ્છા કરનાર કોણ? તો ઈચ્છા કરનાર તો અંદર બેઠેલો જીવ, અને એની સાથે ગમન કરનાર કોણ? તો ગમન કરનાર એ જીવ પણ અને બીજા અનંતાનંત પૂતગલો પણ, ગાડીના પૂતગલો, શરીરના પૂતગલો, બધા જ। ખ્યાલ આવે છે? તો જો હવે સવાલ વાંચીએ ફરીથી કે કોઈક વખત પ્રેરક નિમિત્તો જેવા કે શીઘ્ર ગતિ કરતી મોટર, ટ્રેન આદિથી અનિચ્છિત સ્થાને ગતિ આદિ જોવામાં આવે છે, બરાબર, તેમજ તેથી પ્રેરક નિમિત્તોને આધીન ઉપાદાનને પરિણમવું પડે છે, બરાબર છે કે નહીં? ખ્યાલ આવે છે? કે સમજો આપણે ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા છે, લોકલ ટ્રેનમાં, મુંબઈમાં લોકો ટ્રાવેલ કરે ને, ઘણી વાર ખૂબ થાકી ગયા હોય તો સુઈ જાય ટ્રેનમાં જ, અને ઉતરવું હતું બોરીવલી અને એની બદલે પહોંચી ગયા વિરાર। ખ્યાલ આવે છે? ઉતરવું હતું બોરીવલી અને પહોંચી ગયા વિરાર। હવે મને કહો તો જીવની ઈચ્છા શું હતી? કે બોરીવલી સુધી ગમન કરવું છે। ત્યાં બીજા આદિ બીજા નિમિત્તો કોણ હતા આજુબાજુ? કે ભાઈ શરીરના પરમાણુઓ, ટ્રેનના પરમાણુઓ, એ બધા સાથે ગમન કરી રહ્યા છે, બરાબર। ચલો એ તો માની લીધું, એ તો માની લીધું કે જીવનું ગમન સ્વતંત્ર છે અને પૂતગલોનું ગમન સ્વતંત્ર છે, આટલું તો માનવું પડશે ને શરૂઆતમાં। તો ટ્રેનના પરમાણુઓ સ્વતંત્ર ગમન કરે છે અને જીવના પ્રદેશો સ્વતંત્ર ગમન કરે છે। હવે જીવની ઈચ્છા હતી બોરીવલી સુધી ગમન કરવું છે, ખ્યાલ આવ્યો? તો ટ્રેન એના પરમાણુઓ આપણને વિરાર સુધી લઈ ગયા કે નહીં? આપણી ઈચ્છા વગર પણ ટ્રેનના પરમાણુ આપણને આગળ લઈ ગયા કે નહીં? તો જો આન્સર છે ના। કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકવા માટે સમર્થ નથી, ખ્યાલ આવે છે ને? આ જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ જ કરી શકતું નથી। તો જો ના, પ્રશ્નમાં આવેલા પ્રેરક નિમિત્તોને આધીન ઉપાદાનને પરિણમવું પડે એમ નથી। અહીંયા પ્રેરક નિમિત્ત કોણ છે? એ ગતિ કરતી ટ્રેન, ગતિ કરે છે ને, એ ગમન કરે છે, તો ક્રિયાવાન છે, માટે ટ્રેન પ્રેરક નિમિત્ત છે। અને ઉપાદાન કોણ છે? એ જીવ પોતે, કે જેને પણ ગમન કરવું છે। ખ્યાલ આવે છે? પ્રશ્નમાં આપેલા પ્રેરક નિમિત્તોને આધીન ઉપાદાનને પરિણમન કરવું પડે એમ નથી। એટલું જ નહીં, જો આગળ વાંચ સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પરંતુ એટલું નક્કી થાય છે કે ગતિ ક્રિયા એ જીવની ઈચ્છા અનુસાર થઈ શકતી નથી. ફરી એ ગતિ ક્રિયા એ જીવની ઈચ્છા અનુસાર થઈ શકી નહીં. વાસ્તવિક રીતે જોઈએ તો શરીરની અને જીવની ક્રિયાવતી શક્તિની તે સમયની યોગ્યતા જ તેવી હતી, તેથી તે પ્રમાણે ગતિ થઈ. જો ફરીથી આને સમજીએ કે ભાઈ ટ્રેનમાં જવું હતું બોરીવલી, પહોંચી ગયા વિરાર, કેમ કે ઊંઘ આવી ગઈ, ખ્યાલ આવ્યો કે નહીં? તો આ શરીરના પરમાણુઓ, આ જીવ અને ટ્રેનના પરમાણુઓ, એ બધા વિરાર પહોંચી ગયા કે નહીં? કે એવું થાય કે ભાઈ શરીર તો રહી ગયું, આત્મા રહી ગયો બોરીવલી, કેમ કે એની ઈચ્છા હતી બોરીવલી સુધી જ ગમન કરવાની, અને આ પરમાણુઓ, શરીરના પરમાણુ અને ટ્રેનના પરમાણુ પહોંચી ગયા વિરાર, એવું તો નથી ને? તો ના, એવું તો થતું નથી, કેમ કે શરીરના પરમાણુ અને આત્મા તો એકબીજાથી જુદા થતા નથી. તો થયું શું આમાં? થયું ફક્ત એટલું કે જીવની ઈચ્છા હતી બોરીવલી સુધી જવાની, પણ એવું હોવા છતાં જેવી જીવની ઈચ્છા હતી તેવું ગમન થયું નહીં. ગમન અન્ય પ્રકારે થયું, થઈ શકે ને ક્યારેક, દર વખતે જીવની ઈચ્છા પ્રમાણે જ કાર્ય થવું જરૂરી નથી. તો જીવની ઈચ્છા હતી બોરીવલી સુધી જવાની, પણ ગમન થયું એની એ સમયની યોગ્યતા અનુસાર. તો તેની તે સમયની યોગ્યતા જ એવી હતી કે એ બધા પરમાણુઓ ઇન્કલુડિંગ જીવ વિરાર સુધી પહોંચી જાય, ખ્યાલ આવ્યો ને? તો ગમન તો કર્યું ટ્રેનના પરમાણુ, શરીરના પરમાણુ અને જીવના પ્રદેશો, બધાએ સ્વતંત્ર, ખ્યાલ આવે છે ને? અરે ટ્રેનના પરમાણુ કહેતા પણ એક ટ્રેનની અંદર અનંતાનંત પરમાણુઓ છે, તો કયા પરમાણુએ કયા પરમાણુને ગમન કરાવ્યું, ખ્યાલ આવે છે કે નહીં? એ બધા પૂતગલના સ્કંદ, આખો પૂતગલોનો જથ્થો, એમાં પણ દરેક પૂતગલ પરમાણુએ પોતપોતાની યોગ્યતાથી ગમન કરે છે, ખ્યાલ આવે છે? એમાં શરીરના પરમાણુ પણ જુદા, એનું ગમન પણ દરેક પરમાણુની પોતપોતાની યોગ્યતાથી થાય છે, અને ત્યાં જીવના પ્રદેશોનું ગમન પણ પોતાની યોગ્યતાથી થાય છે, અને એમાં પાછી જીવની ઈચ્છાશક્તિ જુદી. હવે એ ઈચ્છાશક્તિ અનુસાર ક્યારેક કાર્ય થાય છે ને, ક્યારેક કાર્ય નથી થતું. કેમ કે જીવની ઈચ્છા અનુસાર કોઈ પણ પર દ્રવ્ય પરિણમતા નથી. આનાથી જ આપણને વસ્તુ સ્વતંત્રતાનો સિદ્ધાંત ખ્યાલમાં આવે છે. પરદ્રવ્ય તો છોડો, જીવની ઈચ્છા અનુસાર પરદ્રવ્ય તો પરિણમતા નથી, જીવની ઈચ્છા અનુસાર જીવનું પોતાનું કાર્ય પણ દર વખતે થતું નથી. કેમ કે દરેક પર્યાયની યોગ્યતા પોતપોતાની સ્વતંત્ર છે. આનાથી આપણને ષટકારકનો સિદ્ધાંત સમજાય છે કે જે પર્યાયની જેવી યોગ્યતા છે તે પર્યાયમાં તે જાતનું જ કાર્ય થાય છે. જીવની ઈચ્છા અનુસાર પર્યાયગત યોગ્યતા બદલી જતી નથી. આ ખ્યાલ આવે છે ને બધાને? આ આપણા જૈન ધર્મના મહાસિદ્ધાંતો છે. ચલો આગળ વધીએ છે. 391 જો આ બધા ઉદાસીન અને પ્રેરક નિમિત્તના જ એક્ઝામ્પલ્સ છે, એટલે આપણે એને ફટાફટ લઈ લઈએ છીએ. જો આગળ શું કહે છે, શીઘ્ર ગતિ કરતી મોટર આદિ તો તેમાં નિમિત્ત માત્ર છે. એ ચલો માયનું કે ચલો ગતિ, જ્યાં શીઘ્ર ગતિ કરતી મોટર, એ તો નિમિત્ત છે, પણ પૂતગલ કર્મ, મન વચન કાય, ઇન્દ્રિયોનો ભોગ, આ ધન, આ ઘરના માણસો, આ મકાન ઇત્યાદિ તો જીવને રાગ દ્વેષરૂપ પરિણામોમાં પ્રેરક થાય છે કે નહીં, ખ્યાલ આવે છે કે નહીં? ચલો માની લીધું કે તમે જે એક્ઝામ્પલ ઉપર લીધું કે આ ટ્રેનમાં ગમન કરતી વખતે આ બધા તો નિમિત્ત માત્ર હતા, અને ગમન તો જીવે પોતાની યોગ્યતાથી જ કર્યું છે. ચલો એટલું તો માની લીધું, પણ હવે એક બીજો સિદ્ધાંત કહો કે જ્યારે જીવને, એટલે કે મને રાગ દ્વેષના ભાવ થાય છે, તો આ ઘર મકાનને જોઈને મને રાગ દ્વેષના ભાવ થાય છે, મારા પરિવારજનો જે છે, મારા મમ્મી પપ્પા, દાદા દાદી, કોઈ પુત્ર પુત્રી આદિ, મારા ભાઈ બહેનો, એને જોઈને મને રાગ દ્વેષના ભાવો થાય છે, અરે એને પણ જવા દો, એનાથી પણ નિકટ આ શરીર, આ મારી બોલવાની શૈલી, ખ્યાલ આવે છે ને? આ મન, આ મનના વિકલ્પો, આ બધાથી તો મને રાગ દ્વેષના ભાવો થાય છે કે નહીં, ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણે જેટલી જેટલી વસ્તુના નામ લીધા એ બધી જ વસ્તુ પૂતગલ પદાર્થ, તો અન્ય પદાર્થ છે કે નહીં? જીવથી અન્ય પદાર્થ છે. જીવ દ્રવ્ય જુદો છે, એના મન વચન કાય જુદા છે, આ ઘરના પરમાણુઓ બધા જુદા છે, આ પરિવારજનો અને આપણા સ્વજનો બધા જુદા છે. તો જીવના પ્રદેશોમાં થતા રાગાદી ભાવો અને આ અન્ય પદાર્થો, તો આ અન્ય પદાર્થો જીવના રાગાદી ભાવોનો કરતા છે કે નહીં? ખ્યાલ આવે છે ને? બિલકુલ નહીં, ત્રણેય કાળમાં નહીં. કેમ નહીં? કેમ કે જે સ્વયં કાર્ય રૂપે પરિણમે તેને જ ઉપાદાન કારણ કહેવાય છે. અને અન્ય પદાર્થો, પર પદાર્થ, એ તો કોના અપર નામ છે, કોના સિનોનિમ્સ છે? એ તો નિમિત્તના સિનોનિમ છે. એટલે આ જે અન્ય પદાર્થ છે, આ શરીર મન વાણી, આ ધન, આ મકાન, આ ઘરના સ્વજનો બધા, એ બધા જ પર પદાર્થ છે. બધા મારા રાગ દ્વેષના પરિણામમાં ભલે અનુકૂળ કે પ્રતિકૂળ હોવાનો એના પર આરોપ આપી શકાય છે, અને આરોપ આપી શકતા હોવાને કારણે એને તમે નિમિત્તની સંજ્ઞા તો આપી શકો છો, પણ નિમિત્ત કાર્ય થવામાં બિલકુલ અકર્તા છે. ખ્યાલ આવે ને? બિલકુલ અકર્તા છે. હવે જો આ શરીર, આ ઘરના સ્વજનો, એ બધા તો ઈચ્છાવાન કે ક્રિયાવાન છે? હવે આ મકાન છે, એ તો ન ઈચ્છાવાન છે કે ન ક્રિયાવાન છે? ખ્યાલ આવ્યો કે નહીં? હવે ધન, હવે જો સમજો બેંકનું ધન જે ખાતામાં પડેલા છે, એ તો ન ઈચ્છાવાન છે કે ન ક્રિયાવાન છે? એમાં તો અત્યારે કોઈ જ જાતની ક્રિયા થતી નથી, એ તો પડ્યા છે એ જ જગ્યાએ. ખ્યાલ આવ્યો કે નહીં? આ બધા ઉદાસી નિમિત્ત છે. અને જે કેશ કરન્સી હોય તમારા ખિસ્સામાં, એ તમારી સાથે ગમન કરે છે, એ ક્રિયાવાન છે, માટે પ્રેરક નિમિત્ત છે. તો ઉદાસીન નિમિત્ત હોય કે પ્રેરક નિમિત્ત હોય, ઉપાદાનને કાર્ય થવામાં, એટલે કે જીવને રાગ દ્વેષના પરિણામ થવામાં, આ બંને જાતના નિમિત્તો ઉદાસીન જ, ધર્મ દ્રવ્ય વત જ, બિલકુલ અકર્તા જ છે. ખ્યાલ આવ્યો? જો આપણે આન્સર વાંચીએ છીએ 391 નો, છે દ્રવ્યો બધા પોત પોતાના સ્વરૂપથી સદા અસહાય સ્વતંત્ર પરિણમન કરે છે. છે છ દ્રવ્યો સ્વતંત્ર પરિણમન કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? જો છે છ દ્રવ્યમાં આપણે સામાન્ય ગુણો જોયા હતા ને પહેલા, તો છે છ દ્રવ્યમાં વસ્તુત્વ નામનો ગુણ છે, એટલે કે દરેક દ્રવ્યમાં પોતાનું અર્થ ક્રિયાકારિત્વ છે. દરેક દ્રવ્ય પોત પોતાને યોગ્ય કાર્ય કરે જ છે, દરેક દ્રવ્ય પોતાની પર્યાયરૂપ પરિણમે જ છે. નહીં તો એક દ્રવ્ય પર્યાય વગરનું થઈ જાય, અને એક દ્રવ્યને બે પર્યાય કરવી પડે, એવું તો ક્યારે બનતું નથી. તો જ્યાં દરેક દ્રવ્ય પોતાની પર્યાય કરે છે, એટલે કે એનો મતલબ દરેક દ્રવ્ય પોતાનું કાર્ય કરે જ છે. અને એક કાર્ય અને બીજા કાર્ય, કોઈ એક દ્રવ્યના કાર્યમાં અને કોઈ બીજા દ્રવ્યના કાર્યમાં, એ કાર્ય કાર્યમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધનો આરોપ આપવામાં આવે છે. કોઈ દ્રવ્ય ક્યારે નિમિત્ત થતું નથી ડાયરેક્ટલી. ખ્યાલ આવે છે કે નહીં? દ્રવ્ય તો ત્રણેય કાળ રહેવા વાળો પદાર્થ છે ને. જો દ્રવ્ય ડાયરેક્ટ નિમિત્ત થઈ જાય, એ તો ત્રણેય કાળનું નિમિત્ત થઈ જાય, તો એવું તો બનતું નથી. ખ્યાલ આવે છે ને? આપણી પાસે માચિસની કાંડી હોય, માચિસની તીલી હોય, અને જ્યાં સુધી તમે એને પ્રગટાવો નહીં, તો એ આગ થવામાં નિમિત્ત ક્યાંથી બને? ખ્યાલ આવ્યો ને? જો અગ્નિ પદાર્થ જુદો છે, એ માચિસની તીલી પદાર્થ જુદો છે, બે પદાર્થ જુદા જુદા હોવાને કારણે અગ્નિ પ્રગટાવવામાં માચિસની તીલી પર આરોપ આપવામાં આવે છે, માટે માચિસની તીલી નિમિત્ત થયું. પણ ક્યારે નિમિત્ત થયું? કે ભાઈ જયારે તમે એને ઘસીને પ્રગટાવો ત્યારે. કઈ ત્રણેય કાળ માચિસની તીલી અગ્નિમાં નિમિત્ત નથી, નહીં તો અગ્નિ ત્રણેય કાળ બળવી જોઈએ. ખ્યાલ આવે છે ને? તો એવું તો ક્યારે થતું નથી. તો છે દ્રવ્યો બધા પોત પોતાના સ્વરૂપથી સદાય અસહાય પરિણમન કરે છે, અસહાય પરિણમન કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? છે દ્રવ્ય અસહાય પરિણમન કરે છે, એનો મતલબ કે છે દ્રવ્યને પોતાનું પરિણમન કરવામાં કોઈની સહાયની જરૂરત નથી, એ પોતાનું પરિણમન સ્વતંત્ર પોતાની યોગ્યતાથી કરે જ છે. કોઈ દ્રવ્ય કોઈનું પ્રેરક કદી નથી, કોઈ દ્રવ્ય ક્યારે કોઈનું પ્રેરક નથી. તેથી કોઈ પણ પરદ્રવ્ય રાગ દ્વેષનું પ્રેરક નથી. જો આ તો મહાસિદ્ધાંત કયો ને આપણને, કે ભાઈ આપણે શું સમજતા હતા કે આ જીવ અનાદિકાળથી, ખ્યાલ આવે ને, અનાદિકાળથી આ કર્મને કારણે દુઃખી હતો અથવા કર્મને કારણે સંસારમાં ભટકી રહ્યો છે. અને અહીંયા આપણને આ ગુરુદેવશ્રીએ જીનેન્દ્ર ભગવાને શું સમજાવ્યું, શું કહી દીધું, ખ્યાલ આવે છે કે નહીં, કે આ જીવને અનાદિકાળથી કોઈ કર્મ બર્મ ભટકાવતું નથી. ખ્યાલ આવે છે ને, કોઈ અન્ય પદાર્થ જીવને સંસારમાં રખડાવવા માટે કારણભૂત નથી. જીવ સ્વયં જ પોતાની જ કમજોરીથી, પોતાના જ દોષથી આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તો બોલો, હવે સ્વતંત્ર થવામાં, એને છૂટા પડવામાં કોનું સહાયની જરૂરત છે? જ્યાં પોતાના જ દોષથી બંધાયેલો છે તો પોતાનો જ દોષ દૂર કરતા જીવ મુક્ત પણ થઈ શકે છે. ખ્યાલ આવે છે ને, આને કહેવાય વસ્તુની સ્વતંત્રતા. વસ્તુની સ્વતંત્રતાનો ઢંઢેરો જૈન ધર્મ, ગુરુદેવશ્રી હંમેશા કહે ને, જૈન ધર્મ એટલે વસ્તુની સ્વતંત્રતાનો ઢંઢેરો. દરેક દ્રવ્ય સ્વતંત્ર પોતાની જ યોગ્યતાથી પરિણમન કરે છે. કોઈ દ્રવ્ય કોઈ કોઈનું પ્રેરક કદી નથી. તેથી કોઈ પણ પરપદાર્થ રાગ દ્વેષનું પ્રેરક નથી. પરંતુ જીવનો મિથ્યાત્વ મોહરૂપ ભાવ, એટલે જીવનો જ દોષ, તે જ અનંતાનુબંધી રાગ દ્વેષનું કારણ છે. આ જીવનો મિથ્યા માન્યતા જ, જીવના મોહરૂપ ભાવ જ જીવને રાગ દ્વેષનું કારણ છે. અને રાગ દ્વેષથી જીવ આ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો જ છે. ચલો આગળનો ક્વેશ્ચન લઈએ. 392. ઉદ્ગલ કર્મની જોરાવરીથી જીવને રાગ દ્વેષ કરવો પડે છે. ઉદ્ગલ દ્રવ્ય કર્મનો વેશ ધારણ કરી જ્યાં જ્યાં બળ કરે છે ત્યાં ત્યાં જીવને રાગ દ્વેષ અધિક થાય છે, એ વાત સત્ય છે કે નહીં? બોલો, કર્મ જીવને રખડાવે છે, કર્મ જીવને દુઃખી કરે છે. જ્યાં જ્યાં કર્મનો ઉદય ત્યાં ત્યાં જીવ સંસારમાં છે, અથવા જેવો જેવો કર્મનો ઉદય એવું એવું જીવને રાગ દ્વેષના ભાવ થાય છે, એવો એવો જીવને આ જ્ઞાનાવરણાદિનો હીણો ઉદય થાય છે. તો કર્મ જીવને સંસારમાં રખડાવે છે કે નહીં? ખ્યાલ આવે છે? જો આ બધી વાતો શાસ્ત્રમાં આવે છે, શાસ્ત્રની જ વાતો છે, પણ એ ઉપચારની વાતો છે, એ આપણે સમજવી બહુ અગત્યની છે. જે આવી કર્ણાનયોગની શૈલી છે કે કર્મ આદિ જીવને રાગ દ્વેષ આદિ ઉત્પન્ન કરાવે છે કે જ્ઞાનાદિની હીણી અવસ્થા કરે છે, એક ઉચ્ચરિત કથન છે. કર્મ વાસ્તવિક રીતે જીવને કંઈ રાગદ્વેષ ભાવ ઉત્પન્ન કરાવી શકતા જ નથી, કેમ કે કર્મ જુદી વસ્તુ છે અને જીવ એ જુદી વસ્તુ છે, બેમાં અત્યંત અભાવ છે. તો જો એનો આન્સર આપણે વાંચીએ, ના, કારણ કે જગતમાં ઉદ્ગલનો સંગ તો હંમેશા રહે છે. ખ્યાલ આવે છે ને? જો આ તો જગતનો સિદ્ધાંત છે. ઇવન સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ ભગવાન, જે હવે શરીર મન વાણી કર્મ આદિથી અત્યંત સ્વતંત્ર થયા, તો એનો મતલબ કે શું પૂતગલથી જુદા પડી ગયા છે? તો ના, ત્યાં પણ વાતવ લય છે. ખ્યાલ આવે ને? ત્યાં પણ વાતવ લયના પૂતગલો રહેલા છે, જે સિદ્ધ ભગવાનની આજુબાજુ બધે જ છે. તો કર્મનો સંયોગ, સોરી, પૂતગલનો સંયોગ કંઈ જીવને દુઃખી સુખી કરે છે એવું છે જ નહીં. પૂતગલનો સંયોગ તો હંમેશા રહેવાનો, કેમકે લોકના પ્રદેશો જ અસંખ્યાત છે અને પૂતગલો અનંતાનંત છે. તો દરેકે દરેક પ્રદેશ પર અનંતાનંત વર્ગણાઓ પડેલી છે. ખ્યાલ આવે છે? તો કોઈ એવો ક્ષેત્ર નથી જ્યાં કર્મથી રહિત જીવ સુખીને, સોરી, પૂતગલથી રહિત થઈને જીવ સુખી થઈ શકે. ખ્યાલ આવે છે? એ પૂતગલથી રહિત થવાનો જીવનો અભિપ્રાય જ ખોટો છે, કેમ કે પૂતગલ જીવને દુઃખી કરાવતું જ નથી. તો જો શું કહે છે, ના, કારણ કે જગતમાં પૂતગલનો સંગ તો હંમેશા રહે છે. જો તેની જોરાવરીથી જીવને રાગાદિ વિકાર થાય તો શુદ્ધ ભાવ થવાનો કદી અવસર જ નહીં થઈ શકે. ખ્યાલ આવે છે? જો પૂતગલને કારણે જીવને રાગ દ્વેષના ભાવ થતા હોય તો એવા પૂતગલો તો હંમેશા જગતમાં છે. અરે એવા જો આપણો આ ઘર મકાન આપણને રાગદ્વેષ ભાવ ઉત્પન્ન કરાવતા હોય તો કેવડી ભગવાનને તો કેવળ જ્ઞાનમાં એમના અનંત પૂર્વજન્મના ઘર મકાન દેખાય છે, તો એમને તો કેટલો રાગદ્વેષ ભાવ થઈ જાય, ખ્યાલ આવે છે કે નહીં? તો એવું ક્યારેય થતું નથી. કેમ કે પૂતગલ જીવને રાગદ્વેષ ઉત્પન્ન કરવામાં અત્યંત અસમર્થ છે. તેથી એમ સમજવું જોઈએ કે શુદ્ધ યા અશુદ્ધ પરિણમન કરવામાં આ જીવ પોતે જ સમર્થ છે. આ જીવ પોતે જ પોતાની જ યોગ્યતાથી સમર્થ છે કે પોતાનું શુદ્ધ કે અશુદ્ધ પરિણમન કરી શકે. કોઈ કોઈને શુદ્ધ કે અશુદ્ધ પરિણમન કરાવી શકતું નથી. ચલો આગળનો ક્વેશ્ચન લઈએ. 393. નિમિત નૈમિતિક સંબંધ કોને કહે છે? બરાબર, આ તો મૂળભૂત ફંડામેન્ટલ ક્વેશ્ચન આવી ગયો ને. નિમિત નૈમિતિક સંબંધ, જો આપણે અત્યાર સુધી શું વાતો કરી છે, આપણે અત્યાર સુધી કાં તો નિમિત અને ઉપાદાન એવા શબ્દ વાપર્યા છે અથવા આપણે કારણ કાર્ય એવા શબ્દ વાપર્યા છે. તો જો સમજવા માટે થોડા ડાયગ્રામેટિકલી સમજીએ તો આપણને ઇઝીલી સમજાઈ જઈ શકે. આમ ટ્રાયંગલ અઝ્યુમ કરો, ઉપર જે છે એને કાર્ય સમજો અને નીચે જે એને કારણ સમજો. બરાબર, તો જેવું જેવું કારણ એવું કાર્ય થાય છે, એવું તો આપણે પહેલા જોયું ને. એટલે આને કારણ કાર્ય રહસ્ય એવી વાત કરવામાં આવે છે. હવે નિમિત્ત અને ઉપાદાન એ તો બે કારણો છે. આ કાર્ય થવામાં નિમિત્ત અને ઉપાદાન એ બે કારણો છે. તો નિમિત્ત નૈમિતિક સંબંધ કોને કહેવાય? શું આ ઉપાદાન નિમિત્તને જ નૈમિત નૈમિતિક સંબંધ કહેવાય છે? તો ના. બરાબર સમજો, જે આ કાર્ય થયું એ કાર્ય થવામાં ઉપાદાન સ્વયં પોતાની યોગ્યતા રૂપે કાર્ય રૂપે પરિણમ્યું અને ત્યારે અન્ય પદાર્થો ત્યાં હતા તેના પર નિમિત્ત હોવાનો આરોપ આવ્યો. બરાબર, એટલે કાર્ય જ્યારે થયું ત્યારે ત્યાં ઉપાદાન અને નિમિત્ત આ બે મોજૂદ હતા. બરાબર, કાર્ય થવામાં ઉપાદાન અને નિમિત્ત બે મોજૂદ હતા. તો જ્યારે કાર્યને નિમિત્તની અપેક્ષાથી સમજાવવામાં આવે તો એને નૈમિત્તિક કહેવાય છે, અને તે જ કાર્યને જ્યારે ઉપાદાનની અપેક્ષાથી સમજાવવામાં આવે તો એને ઉપાદેય કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે કેટલા શબ્દ થયા? કાર્ય અને કારણ, અથવા નિમિત્ત ઉપાદાન અને કાર્ય, અથવા નિમિત્ત એની અપેક્ષાએ કાર્યને કીધું નૈમિત્તિક તો નિમિત્ત નૈમિત્તિક, અથવા ઉપાદાનની અપેક્ષાએ કીધું ઉપાદેય તો ઉપાદાન ઉપાદેય. ખ્યાલ આવે છે? તો કાર્યને કેટલી અપેક્ષાએ કીધું? કાર્ય નૈમિત્તિક અથવા ઉપાદેય. ખ્યાલ આવે છે કે નહીં? જો એક જ વસ્તુના અન્ય નામ આપવામાં આવ્યા છે. તો જો હવે આપણે વાંચીએ છીએ 393, નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોને કહે છે? તો જો ઉત્તર, જ્યારે ઉપાદાન સ્વયં સ્વતઃ કાર્યરૂપ પરિણમે છે ત્યારે ભાવરૂપ કે અભાવરૂપ. હવે જો ભાવ અભાવરૂપ એ પણ નિમિત્તના બે ભેદો છે, જે આપણને 395માં આવશે. ક્વેશ્ચન 395 એ આપણે પછી જોશું જયારે આવશે ત્યારે. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા તો શું કહે છે કે જો ઉપાદાન સ્વયં સ્વતઃ કાર્ય રૂપે પરિણમે, બરાબર, ત્યારે જેના પર નિમિત્ત હોવાનો આરોપ આવ્યો એ કાં તો ભાવરૂપ છે નિમિત્ત કા અભાવરૂપ નિમિત્ત છે. બરાબર, તો ભાવ કે અભાવરૂપ કયા ઉચિત નિમિત્ત કારણો તેની સાથે સંબંધ છે તે બતાવવા માટે કાર્યને નૈમિત્તિક કહે છે. આવી રીતે ભિન્ન ભિન્ન પદાર્થોના સ્વતંત્ર સંબંધને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહે છે. જો ફરીથી સમજો, જ્યારે ઉપાદાન કાર્યરૂપે પરિણમ્યું તો ત્યારે કયા નિમિત્ત સાથેનો સંબંધ હતો તે બતાવવા માટે નિમિત્ત નૈમિત્તિક. ફરીથી, આ ઉપાદાન કાર્યરૂપે પરિણમ્યું તો ત્યારે કયા નિમિત્ત સાથે સંબંધ હતો તે બતાવવા માટે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એમ પણ કહેવામાં આવે છે. જો નીચે પેરેગ્રાફ વાંચે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ પરસ્પરની પરતંત્રતાનો સૂચક નથી. આ તો ખાલી એક સંબંધ બતાવ્યો, પણ એને કારણે કંઈ કાર્ય નિમિત્ત ઉપર આધીન થઈ ગયું એવું નથી. ખ્યાલ આવે છે કે નહીં? નિમિત્ત નૈમિત્તિક સંબંધ પરસ્પર પરતંત્રતાનો સૂચક નથી, પરંતુ નિમિત્તની સાથમાં કોણ સોરી નૈમિતિક ની સાતમા કોણ નિમિત્તરૂપ પદાર્થ છે તેનું જ્ઞાન આપણને કરાવે છે કે જયારે નૈમિતિક કાર્ય થયું ત્યારે ત્યાં કયો પદાર્થ નિમિત્તરૂપ હતો તેનું જ્ઞાન આપણને ફક્ત કરાવે છે. તો જે કાર્યને નિમિત્તની અપેક્ષાએ નૈમિતિક કહ્યું તેને જ પોતાના ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય કહ્યું. જોયું આપણે જેમ જોયું ને કે કાર્યને નિમિત્તની અપેક્ષાએ નૈમિતિક કહ્યું તો ઉપાદાનની અપેક્ષાએ તેને જ ઉપાદેય પણ કહ્યું. ખ્યાલ આવે છે? તો જો હવે આ જ સંબંધ જે છે નિમિત્ત ઉપાદાન સંબંધ કહો નિમિત્ત નૈમિતિક સંબંધ કહો જો એને સમજાવે છે. ચાર પોઈન્ટ કીધા ને ઉપર પેજ નંબર 161 ક્વેશ્ચન 393 એમાં પહેલો નિમિત્ત નૈમિતિક સંબંધ બંને દ્રવ્યના સ્વતંત્ર પર્યાયો વચ્ચે હોય છે. જો સમજો ઉપચારથી એમ કહેવાય કે બે પદાર્થ વચ્ચે નિમિત્ત ઉપાદાન સંબંધ છે. ખ્યાલ આવે છે ને? એ ખાલી ઉપચારથી વર્ણન છે. આપણે જેવી રીતના પહેલા વાત કરી એવી રીતના કે વિશ્વના દરેક પદાર્થો પોતપોતાની પર્યાય રૂપે પરિણમે છે. હવે જ્યાં એ પર્યાય રૂપે પરિણમે છે તો એ બે પર્યાયો વચ્ચે નિમિત્ત અને ઉપાદાનનો આ સંબંધ બને છે. એ સંબંધ ફક્ત એક સમયનો હોય છે. એ બે પર્યાયો વચ્ચે જ્યાં નિમિત્ત ઉપાદાનનો સંબંધ બને છે તો એ સંબંધ ફક્ત એક સમયનો હોય છે. તો નિમિત્ત જે પદાર્થ નિમિત્ત રૂપે પરિણમ્યું તો એની એક સમયની કાર્યરૂપ પર્યાય અને જે પદાર્થ ઉપાદાનથી કાર્યરૂપે પરિણમ્યું એની એક સમયની એક પર્યાય. જો ફરીથી સોરી કરેક્શન કરું છું, જે નિમિત્તરૂપ પદાર્થ છે એની ત્યારની એક સમયની પર્યાય અને જે ઉપાદાનરૂપ પદાર્થ છે એ સ્વયં કાર્યરૂપે પરિણમ્યું તો એની ત્યારની એક સમયની પર્યાય. એ બે પર્યાયો વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો નિમિત્ત નૈમિતિક સંબંધ એ બંને દ્રવ્યોના સ્વતંત્ર પર્યાયો વચ્ચેનો સંબંધ છે. બે પર્યાયો સ્વતંત્ર છે પણ એની વચ્ચેનો થતો સંબંધ તેને નિમિત્ત નૈમિતિક સંબંધ કહે છે. નિમિત્ત અને નૈમિતિક સંબંધનું સ્વચતુષ્ટય એટલે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા જુદા છે. કેમ કે નિમિત્ત એ પદાર્થ પોતાની પર્યાય રૂપ પરિણમ્યો અને ઉપાદાન એ પદાર્થ પોતાની પર્યાય રૂપ પરિણમ્યો. આ પર્યાયને કાર્ય કહેવાય કેમ કે ઉપાદાનની પર્યાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ નિમિત્તની પર્યાયને કાર્ય ન કહેવાય, એ તો ત્યારની એ દ્રવ્યની નિમિત્ત રૂપ પર્યાય છે. આ બે પર્યાય વચ્ચે સંબંધ થયો નિમિત્ત નૈમિતિક સંબંધ. તો આ નૈમિતિક એટલે કે કાર્ય અને નિમિત્તની પર્યાય એ બેના સ્વચતુષ્ટય જુદા છે કેમ કે પદાર્થ જ જુદા છે માટે એ બંને વચ્ચે અત્યંત અભાવ છે. તો નિમિત્ત અને નૈમિતિક અથવા નિમિત્ત અને કાર્ય એ બંને વચ્ચે અત્યંત અભાવ હોવા છતાં એ બે વચ્ચે જે સંબંધ કહેવામાં આવે છે તેને જ નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવાય છે. હવે જો થર્ડ પોઈન્ટ, ઉપાદાન અને ઉપાદેય એ સંબંધ એક જ પદાર્થને લાગુ પડે છે. જે પદાર્થ કાર્યરૂપે પરિણમ્યો સ્વયં કાર્યરૂપે પરિણમ્યો તો પદાર્થને કહેવાય ઉપાદાન અને કાર્યને કહેવાય ઉપાદેય. તો ઉપાદાન અને ઉપાદેય એ તો એક જ દ્રવ્યમાં લાગુ પડ્યું કેમ કે ઉપાદાન સ્વયં કાર્યરૂપે પરિણમ્યો છે. અને ચોથું, કાર્યને નિમિત્તથી ઓળખાવતા તે નૈમિતિક કહેવાય છે અને તે જ કાર્યને ઉપાદાનથી ઓળખાવતા તે ઉપાદેય કહેવાય છે. આ તો આપણે જોઈ લીધું ને, કાર્યને નિમિત્તથી ઓળખાવીએ તો નૈમિતિક કહેવાય, એ જ કાર્યને ઉપાદાનથી ઓળખાવીએ તો ઉપાદેય કહેવાય. તો જો આવી નિમિત્ત નૈમિતિક સંબંધ એની મધુર ચર્ચા છે જે પદાર્થની સ્વતંત્રતાનો ઢંઢેરો આપણને પીટાવે છે. કોઈપણ પદાર્થની સ્વતંત્રતા સમજાવવા માટે આ નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવવામાં આવ્યો છે. નિમિત્ત નૈમિતિક સંબંધથી કોઈની પરાધીનતા બતાવવી નથી, એ તો આપણા જેવા મૂળ જીવો પરાધીનતા સમજી લે છે. બાકી તો નિમિત્ત નૈમિતિક સંબંધ ખરી રીતે પદાર્થની સ્વતંત્રતા જ બતાવે છે. કોઈ પદાર્થને નિમિત્ત કહેતા જ એનાથી એમ નક્કી થાય છે કે ભાઈ આ કાર્યનો પેલો પદાર્થ કરતા નથી. કેમ કે એ તો નિમિત્ત છે ને, અને નિમિત્ત કાર્યનો કરતા હોય નહીં. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આવી રીતના આપણે ઉદાસીન અને પ્રેરક નિમિત્ત એના અમુક ઉદાહરણો અને એના અમુક સિદ્ધાંતોની આપણે ચર્ચા કરી. હવે આગળ આપણે ભાવરૂપ અને અભાવરૂપ નિમિત્ત છે એની આપણે ચર્ચા કરશું. આપણે આખો ચાર્ટ જોઈએ પેલો, તો એ ચાર્ટમાં બે કારણો છે, નિમિત્ત કારણ ને ઉપાદાન કારણ. તો આપણે નિમિત્ત કારણના કોઠામાં અત્યારના વાતો કરી રહ્યા છે, ઉપાદાનનો કોઠો જે છે આપણો આગળ હજી આવશે. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો જીનવાણી સ્તુતિ કરીએ છે. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું ગો. બોલો જીનવાણી માત નો જય હો. બસ હવે અહીંયા 5-10 મિનિટમાં જયતીબેનના સોલ સાયન્સ ઉપર ક્લાસ શરૂ થશે. જય જીનેન્દ્ર બધાને.